આજની જ્ઞાન ગોષ્ઠિમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક અને વિચારકની વાત કરવાના છીએ જેમણે એમ કહી શકાય કે માનવ ઇતિહાસને સમજવાની આપણી આખી રીતને જ પડકારી છે, એકદમ અલગ જ દૃષ્ટિકોણ.
હા, આપણે વાત કરી રહ્યા છીએ જાપાનના જાણીતા સમકાલીન દાર્શનિક કોજિન કરાટાની અને તેમના બહુ જ મહત્વના પુસ્તક ધ સ્ટ્રક્ચર ઓફ વર્લ્ડ હિસ્ટ્રી વિશે, એટલે કે વિશ્વ ઇતિહાસનું માળખું. અને આ પુસ્તક ખરેખર પરંપરાગત ઇતિહાસ લેખનથી ઘણું જુદું પડે છે.
તો મુખ્ય વિચાર શું છે આનો? મતલબ કઈ રીતે અલગ પડે છે? આપણે સામાન્ય રીતે ઇતિહાસને કેવી રીતે જોઈએ છીએ? કાં તો શાસન પ્રણાલીઓ, રાજા મહારાજાઓ, યુદ્ધો, અથવા પછી યુનો ઉત્પાદન પદ્ધતિઓ, સામંતવાદ, મૂડીવાદ વગેરે માર્ક્સવાદી અભિગમમાં બહુ પ્રચલિત છે. પણ કરાટાની અહીં કંઈક નવું કહે છે, ખરું ને?
બરાબર, એકદમ. કરાટાની કહે છે કે ઇતિહાસનું જે મૂળભૂત એન્જિન છે, જે ડ્રાઇવિંગ ફોર્સ છે, એ ઉત્પાદનના પ્રકારો નથી પણ વિનિમયના પ્રકારો છે, મોડ્સ ઓફ એક્સચેન્જ. એટલે કે સમાજમાં વસ્તુઓ, સેવાઓ, વિચારો, લાગણીઓ આ બધાની આપ લે કઈ રીતે થાય છે એ જ સમાજનું અસલી માળખું નક્કી કરે છે.
ઓ, એટલે ફોકસ પ્રોડક્શન પર નહીં પણ એક્સચેન્જ પર. રસપ્રદ.
હા, અને તેઓ માને છે કે તમામ માનવ સમાજો, છેક જૂના જમાનાના આદિવાસી સમૂહોથી લઈને આજની ગ્લોબલ સિસ્ટમ સુધી, ચાર મુખ્ય વિનિમય પ્રકારોની સતત ચાલતી આંતરક્રિયા એમના મિશ્રણ અને સંઘર્ષથી જ બન્યા છે. ઇતિહાસ એટલે બસ આ ચાર પ્રકારો કેવી રીતે જોડાય છે, લડે છે અને ક્યારેક કોઈ એકબીજા પર હાવી થઈ જાય છે, એની જ કહાણી.
અને આ પુસ્તક જે મોટો સવાલ ઉઠાવે છે એ કયો છે? દેખીતી રીતે એ આપણા આજના સમય સાથે જોગાયેલો હોવો જોઈએ.
ચોક્કસ. એમનો મુખ્ય હેતુ એ સમજાવવાનો છે કે આપણી આ આધુનિક દુનિયા છે ને, એટલે કે આ મૂડીવાદી બજાર, આ શક્તિશાળી રાષ્ટ્રરાજ્ય અને પેલી રાષ્ટ્રવાદની તીવ્ર ભાવના, આ ત્રણેયનું જે ગઠબંધન છે, આ જે જટિલ ગાંઠ છે, એ આખરે બની કઈ રીતે, અને એનાથી પણ આગળ વધીને શું આ સિસ્ટમમાંથી, એના પ્રોબ્લેમ્સમાંથી, એના સંકટોમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે?
એટલે આ ખાલી ઇતિહાસનું એનાલિસિસ નથી પણ ભવિષ્ય માટે દિશાસૂચન કરવાનો પ્રયાસ પણ છે.
બિલકુલ. કરાટાની આ ઇતિહાસના ઊંડા માળખાને સમજીને વર્તમાનની આ મૂડી રાષ્ટ્રરાજ્યની જે ત્રિપુટી છે એનાથી આગળ જવા માટે એક શક્ય રસ્તો બતાવે છે. એને તેરો કહે છે વિનિમયનો પ્રકાર ડી, એટલે કે મોડ ડી.
ઓકે, મોડ ડી, એના પર પછી આવીશું. પણ પહેલા આ કોજિન કરાટાની વિશે થોડું જાણીએ. કોણ છે આ વ્યક્તિ અને આટલો મોટો દાવો કરવા માટે એમની પાસે શું અલગ છે? કારણ કે તમે કહ્યું એમ, એ ટિપિકલ હિસ્ટોરિયન નથી.
સાચી વાત. કરાટાની, જેમનો જન્મ 1941માં થયો, એ જાપાનના ટોચના ફિલોસોફર, લિટરરી ક્રિટિક અને ઇન્ટેલેક્ચ્યુઅલ ગણાય છે. એમનું કામ બહુ વિશાળ છે. ફિલોસોફી, ઇકોનોમિક્સ, પોલિટિકલ થિયરી, લિટરેચર બધામાં એમણે કામ કર્યું છે. શરૂઆતમાં તો એ સાહિત્ય વિવેચક તરીકે વધુ જાણીતા હતા.
એટલે આ મલ્ટી ડિસિપ્લિનરી બેકગ્રાઉન્ડ જ કદાચ એમને આટલી બ્રોડ પર્સ્પેક્ટિવ આપે છે. ઇતિહાસકાર કે અર્થશાસ્ત્રી ન હોવાને કારણે એ કદાચ ઇતિહાસને એક સ્ટ્રક્ચરલિસ્ટની જેમ જુએ છે. મતલબ ઘટનાઓની પાછળ રહેલી પેટર્ન જે વારંવાર દેખાય છે એને પકડવાનો પ્રયાસ કરે છે.
હા, બરાબર. અને બીજી બે વસ્તુઓ મહત્વની છે. એક, માર્ક્સવાદ સાથેનો એમનો ઊંડો પણ ક્રિટિકલ સંબંધ. એ માર્ક્સના વિચારો લે છે પણ એની મર્યાદાઓ પણ બતાવે છે, ખાસ કરીને આર્થિક નિયતિવાદની. બીજું, ઇમેન્યુઅલ કાંતની ફિલોસોફી. કાંતના વિચારો એમના નૈતિક અને ભવિષ્યના વિઝનનો આધાર બને છે. એમની એક ખાસ મેથડ છે, ટ્રાન્સક્રિટિક.
ટ્રાન્સક્રિટિક એ શું છે?
એનો મતલબ એમ કે એ ખાલી કોઈ વિચારધારા કે સિસ્ટમની ટીકા નથી કરતા, પણ એની અંદર ઊંડા ઉતરીને એના મૂળભૂત માળખાને, એના લોજિકને સમજવાનો પ્રયાસ કરે છે કે આ સિસ્ટમ કામ જ કેમ કરે છે. અને આ બધાને કારણે એમનો દૃષ્ટિકોણ ઘણો યુરોસેન્ટ્રિક નથી, પશ્ચિમી નથી.
સરસ. તો હવે આવીએ એમના મુખ્ય વિચાર પર, વિનિમયના ચાર પ્રકારો. આ જ આખા પુસ્તકનો પાયો છે એમને.
હા જી, બિલકુલ. આ ચાર પ્રકાર સમજવા બહુ જ જરૂરી છે. પહેલો છે મોડ એ, પારસ્પરિકતા, રેસિપ્રોસિટી, અને આપણે ભેટની આપલે કહી શકીએ, ગિફ્ટ ઇકોનોમી. અહીં વસ્તુઓ કે સેવાઓ પૈસા કે નફા માટે નથી અપાતી, પણ સંબંધો જળવવા, મજબૂત કરવા, એકબીજા પ્રત્યેની જવાબદારી નિભાવવા માટે. દાખલા તરીકે આદિવાસી સમાજોમાં, કુટુંબમાં, મિત્રોમાં જે ભેટસોગાદની આપલે થાય છે, અહીં મુખ્ય ફોકસ સંબંધો પર છે, લાગણી પર છે.
બરાબર, જેમ કે આપણે ત્યાં વ્યવહાર હોય છે લગ્ન વગેરેમાં.
હા, એ પણ એક સ્વરૂપ ગણી શકાય, જો કે એમાં બીજા તત્વો પણ ભળેલા હોય છે. પછી બીજો પ્રકાર છે મોડ બી, લૂંટ અને પુનર્વિતરણ, પ્લન્ડર એન્ડ રીડિસ્ટ્રીબ્યુશન. આ મુખ્યત્વે રાજ્ય સાથે સંકળાયેલો છે. રાજ્ય શું કરે? શક્તિના જોરે સંસાધનો એકઠા કરે, કરવેરા દ્વારા કે ક્યારેક સીધી લૂંટ દ્વારા. કરાટાની ટેક્સને પણ એક પ્રકારની ઓર્ગેનાઇઝ્ડ લૂંટ ગણે છે, અને પછી એ એકઠા થયેલા સંસાધનોનું પુનર્વિતરણ કરે.
પુનર્વિતરણ એટલે?
એટલે કે એ સંપત્તિનો ઉપયોગ શાસન ટકાવવા, કાયદો વ્યવસ્થા જાળવવા, સેના રાખવા, અમલદારોને પગાર આપવા, ક્યારેક કલ્યાણ કાર્યો કરવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું, આ બધું રાજ્ય પોતાની સત્તા ટકાવવા માટે આ કરે છે. કરાટાનીનો એક મહત્વનો મુદ્દો એ છે કે રાજ્ય સમુદાયમાંથી કુદરતી રીતે નથી જન્મતું, પણ ઘણીવાર બહારથી કોઈ શક્તિશાળી જૂથ દ્વારા લાદવામાં આવે છે.
રસપ્રદ. અને ત્રીજો પ્રકાર?
એ તો આપણે જાણીએ છીએ કદાચ. હા, ત્રીજો પ્રકાર જે આજે સૌથી પ્રબળ છે તે છે મોડ સી, કોમોડિટી વિનિમય, કોમોડિટી એક્સચેન્જ. આ છે બજારનો તર્ક. અહીં બધું જ, વસ્તુઓ, સેવાઓ, જમીન, શ્રમ, બધું જ ખરીદી અને વેચી શકાય એવી કોમોડિટી બની જાય છે. આ લેવડ દેવડ પૈસાના માધ્યમથી થાય છે, અને મુખ્ય ઉદ્દેશ નફો કમાવવાનો હોય છે. લેનાર અને વેચનાર વચ્ચે કોઈ અંગત સંબંધ હોય એ જરૂરી નથી, અજાણ્યા લોકો વચ્ચે પણ આ થઈ શકે. આ જ મૂડીવાદનો આધાર છે.
અને ચોથો મોડ ડી, જે તમે કહ્યું કે આશાસ્પદ છે.
હા, મોડ ડી, એક્સ ફેક્ટર અથવા એસોસિએશનિઝમ. આ થોડો જટિલ છે. કરાટાની આને મોડ એ, પારસ્પરિકતાનું પુનરાગમન, કહે છે, પણ એક ઉચ્ચ, વધુ વ્યાપક, સાર્વત્રિક સ્તરે. આ એવી સ્થિતિ છે જ્યાં લોકો સમુદાયની પરંપરાગત મર્યાદાઓ મોડ એ, રાજ્યના દબાણ મોડ બી, કે પછી બજારના નફાના લોભ મોડ સીથી મુક્ત થઈને સ્વૈચ્છિક રીતે સમાનતાના ધોરણે એકબીજા સાથે જોડાય.
આ તો બહુ આદર્શવાદી લાગે છે.
છે, પણ કરાટાની એના ઐતિહાસિક મૂળ પણ શોધે છે કે આ સાર્વત્રિક ધર્મોમાં, જેમ કે બૌદ્ધ, ખ્રિસ્તી, ઇસ્લામ, જેણે કુળ, જાતિ, રાજ્યની સીમાઓ ઓળંગીને સાર્વત્રિક ભાઈચારા, કરુણા, પ્રેમ, સમાનતાની વાત કરી, એ જ રીતે નૈતિક ફિલોસોફીમાં પણ એના બીજ જુએ છે. આ એ ઝંખના છે જે નૈતિકતા પર આધારિત હોય, દબાણ કે લાલચ પર નહીં.
ઓકે, પણ તમે એમ પણ કહ્યું કે આ ચારેય પ્રકારો એક લાઇનમાં નથી આવતા, એ સાથે જ હોય છે.
બરાબર, આ બહુ મહત્વનું છે. કરાટાની એમ નથી કહેતા કે પહેલા મોડ એ હતો, પછી બી આવ્યો, પછી સી અને હવે ડી આવશે. ના, તેઓ કહે છે કે લગભગ દરેક સમાજમાં, દરેક સમયે આ ચારેય પ્રકારો ઓછા વત્તા અંશે હાજર જ હોય છે. કોઈક સમાજમાં મોડ એ વધુ પ્રભાવી હોય, કોઈકમાં બી, કોઈકમાં સી. ઇતિહાસ એટલે આ ચારે વચ્ચેનું સંતુલન કઈ રીતે બદલાય છે એની જ રમત છે.
સમજાયું. એટલે ઇતિહાસે આ ચારે વચ્ચેની સતત ખેંચતાણ છે. તો આ ફ્રેમવર્ક વાપરીને કરાટાની ઇતિહાસની આખી સફર કેવી રીતે કરાવે છે? ક્યાંથી શરૂઆત કરે છે?
એ શરૂઆત કરે છે પ્રાચીન મિની વર્લ્ડ સિસ્ટમ્સથી. આ નાની દુનિયાઓ હતી, મોટેભાગે એકબીજાથી અલગ, જ્યાં મૂળ એ, એટલે કે પારસ્પરિકતા, સગપણ આધારિત સંબંધો મુખ્ય હતા. પછી ધીમે ધીમે મોડ બી, એટલે કે રાજ્ય, ઉભરવા માંડ્યું, અને એમાંથી રોમ, ચીન જેવા મોટા વિશ્વ સામ્રાજ્યો બન્યા. અહીં રાજ્ય અને એની લૂંટ અને પુનર્વિતરણની સિસ્ટમ મુખ્ય બની ગઈ.
અને તમે કહ્યું એમ, આ મોટા સામ્રાજ્યોના સમયમાં જ સાર્વત્રિક ધર્મો આવ્યા. બૌદ્ધ, ખ્રિસ્તી, ઇસ્લામ, કરાટાની અને મોડ ડીનો પહેલો મોટો આવિર્ભાવ ગણે છે, ખરું?
હા, કારણ કે આ ધર્મોએ શું કર્યું? એમણે કુળ મોડ એ, કે રાજ્ય મૂળ બી, પ્રત્યેની વફાદારીથી ઉપર ઉઠીને એક સાર્વત્રિક આદર્શ, જેમ કે ઈશ્વર, ધર્મ, સંઘમાં સ્વૈચ્છિક શ્રદ્ધાના આધારે એક નવા જ પ્રકારના વૈશ્વિક સમુદાયની કલ્પના રજૂ કરી. અહીં જોડાવાનો આધાર જન્મ કે પ્રદેશ નહોતો, પણ શ્રદ્ધા હતી.
પણ પછી થયું શું? આ ધર્મો તો ઘણીવાર રાજ્ય સાથે જોડાઈ ગયા.
બરાબર, ઇતિહાસ એ પણ બતાવે છે કે સમય જતાં આ ક્રાંતિકારી વિચાર ધરાવતા ધર્મોને પણ શાસક વર્ગે, રાજ્યએ પોતાની સત્તાને મજબૂત કરવા, લેજિટિમેસી મેળવવા માટે અપનાવી લીધા. આના કારણે એમના મૂળભૂત સમાનતાવાદી સંદેશ અને એમના સંસ્થાકીય સ્વરૂપ વચ્ચે હંમેશા એક તણાવ રહ્યો છે, જે આજે પણ જોઈ શકાય છે.
અને આ સફરના અંતે આપણે આવીએ છીએ આધુનિક વિશ્વ પ્રણાલી પર,
હા, જે મુખ્યત્વે એટલે કે કોમોડિટી વિનિમય મૂડીવાદના પ્રભુત્વ હેઠળ છે. પણ અહીં કરાટાની એક બહુ જ મહત્વનો મુદ્દો ઉમેરે છે, જે એમનું યુનિક કોન્ટ્રીબ્યુશન છે.
અને એ છે પેલી મૂડી રાષ્ટ્ર રાજ્યની ત્રિપુટી, બોરોમિયન ગાંઠ. આ જરા વિસ્તારથી સમજાવો, આ બહુ અગત્યનું લાગે છે.
ચોક્કસ. કરાટાની કહે છે કે આધુનિક દુનિયાને સમજવા માટે ખાલી મૂડીવાદને સમજવું પૂરતું નથી. આધુનિકતા એ ત્રણ વસ્તુઓની એક અતૂટ જટિલ ગાંઠ છે. એ ગાંઠ એટલે બોરોમિયન નોટ. આ એક ગણિતનો કોન્સેપ્ટ છે, જેમાં ત્રણ રિંગ એવી રીતે જોડાયેલી હોય કે જો તમે કોઈપણ એક રિંગ કાપી નાખો તો બાકીની બે પણ છૂટી પડી જાય, એકબીજા વગર ટકી જ ન શકે.
કઈ ત્રણ રિંગ છે આ?
આ ત્રણ રિંગ એટલે
મૂડી કેપિટલ મોડ સી, એટલે કે આપણું બજાર, નફા માટેની સતત દોડ, કોમોડિટી એક્સચેન્જ. રાજ્ય સ્ટેટ મોડ બી, એટલે કે આપણું આધુનિક રાષ્ટ્ર રાજ્ય, જે કાયદો બનાવે છે, ટેક્સ ઉઘરાવે છે, સૈન્ય રાખે છે, સરહદોનું રક્ષણ કરે છે, હિંસા પર જેનો એકાધિકાર છે. રાષ્ટ્ર નેશન મોડ એનું રૂપાંતરિત સ્વરૂપ. આ ત્રીજો ભાગ બહુ રસપ્રદ છે. રાષ્ટ્ર એટલે શું? એ એક કાલ્પનિક સમુદાય છે, કરાટાની કહે છે. આ આધુનિક યુગની શોધ છે. તે શું કરે છે? તે મોડ એની જે પારસ્પરિકતા, જે આપણાપણું હતું કુળ કે ગામના સ્તરે, એને જ એક મોટા અમૂર્ત રાષ્ટ્રના સ્તરે લઈ જાય છે. આપણે ભારતીય, આપણે ગુજરાતી, આ ભાવના, આ ભાવના મૂડીવાદથી પેદા થતા વર્ગભેદને ઢાંકી દે છે અને લોકોને રાજ્ય માટે મરવા પણ તૈયાર કરે છે.
ઓકે, એટલે રાષ્ટ્ર એ જૂના સમુદાયની ભાવનાનું નવું મોટું સ્વરૂપ છે, જે રાજ્ય અને મૂડીને ટકાવી રાખવામાં મદદ કરે છે. બરાબર. અને ચાવી એ છે કે આ ત્રણેય મૂડી, રાજ્ય અને રાષ્ટ્ર, અલગ નથી. એ એકબીજા પર આધાર રાખે છે, એકબીજાને સપોર્ટ કરે છે. મૂડીને ચાલવા માટે રાજ્યના કાયદા, પોલીસ, કોર્ટ, સેના જોઈએ. રાજ્યને ચાલવા માટે મૂડી દ્વારા પેદા થતો ટેક્સ અને આર્થિક તાકાત જોઈએ. અને આ બંનેને સ્થિરતા અને લોકોની સંમતિ માટે રાષ્ટ્રની ભાવના જોઈએ, જે લોકોને એક રાખે અને સિસ્ટમ સામે બળવો કરતા રોકે.
એટલે જ આ સિસ્ટમ આટલી મજબૂત છે, કારણ કે ત્રણે એકબીજાને પકડી રાખે છે, અને એટલે જ એને બદલવું આટલું મુશ્કેલ છે.
એકદમ. આ ત્રિપુટીની સમજ જ કરાટાનીને એ નિષ્કર્ષ પર લાવે છે કે કેમ 20મી સદીની સામ્યવાદી ક્રાંતિઓ જેવી ચળવળો આખરે નિષ્ફળ ગઈ.
કેમ નિષ્ફળ ગઈ એમના મતે?
કારણ કે કરાટાની કહે છે આ ક્રાંતિઓએ મુખ્યત્વે મૂડીને નિશાન બનાવ્યો. એમણે બજાર અને ખાનગી મિલકત નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો, પણ એ કરવા માટે એમણે કોનો ઉપયોગ કર્યો? રાજ્યનો. એમણે રાજ્યની સત્તા કબજે કરી અને તેને વધુને વધુ શક્તિશાળી બનાવ્યો. પરિણામે શું થયું? મૂડી ગઈ, પણ એની જગ્યાએ એક અત્યંત કેન્દ્રિત, દમનકારી રાજ્ય આવી ગયું. સોવિયત યુનિયન કે ચીન એના ઉદાહરણ છે. એ લોકો મોડ બીની જ એક એક્સ્ટ્રીમ સિસ્ટમ બની ગયા, કોઈ મોડ ડી, મુક્ત સહયોગ તરફ ન ગયા.
આ તો બહુ મોટી ટીકા કહેવાય. તો પછી રસ્તો શું? જો આ ત્રિપુટી આટલી મજબૂત છે અને જૂની ક્રાંતિઓ પણ સાચો રસ્તો નહોતી, તો કરાટાની શું સૂચવે છે? આમાંથી બહાર કેવી રીતે નીકળાય?
કરાટાની માટે જવાબ છે મૂડ ડીનું સભાન અને વૈશ્વિક સ્તરે નિર્વાર. આ કોઈ યુટોપિયન સ્વપ્ન નથી, પણ એક પ્રેક્ટિકલ પ્રોજેક્ટ છે. પારસ્પરિકતા અને મુક્ત સહયોગ પર આધારિત સામાજિક, આર્થિક અને રાજકીય સંબંધોના નવા સ્વરૂપો બનાવવા. એને તેઓ એસોસિએશનિઝમ કહે છે.
એસોસિએશનિઝમ એટલે કેવા સ્વરૂપો? વ્યવહારમાં કેવું દેખાય?
એ ત્રણ સ્તરે કામ કરવાની વાત કરે છે. કારણ કે ત્રિપુટીને તોડવી હોય તો ત્રણેય મોરચે લડવું પડે. આર્થિક સ્તરે મૂડીવાદના વિકલ્પો બનાવવા, જેમ કે ગ્રાહક સહકારી મંડળીઓ, કન્ઝ્યુમર કોઓપ્સ, કામદારોની માલિકીના કારખાના, વર્ક કોઓપરેટિવ્સ, સ્થાનિક ચલણ, લોકલ કરન્સીઝ, ઓપન સોર્સ સોફ્ટવેર, કોમ્યુનિટી લેન્ડ ટ્રસ્ટ વગેરે, જ્યાં નફો મુખ્ય ન હોય પણ સહકાર અને જરૂરિયાત મુખ્ય હોય. રાજકીય સ્તરે રાજ્યની સત્તાના વિકલ્પો, જેમ કે આંતરરાષ્ટ્રીય નાગરિક ચળવળો, એનજીઓઝ, સોશિયલ મૂવમેન્ટ્સ. સ્થાનિક સ્તરે વધુ સ્વાયત્તતા, ડિસેન્ટ્રલાઇઝેશન. વૈશ્વિક સંસ્થાઓ, જેમ કે યુએનનું લોકશાહીકરણ અને મજબૂતીકરણ, સરહદો પારના સહયોગ. સામાજિક નૈતિક સ્તરે રાષ્ટ્રવાદના વિકલ્પો, એટલે કે સંકુચિત રાષ્ટ્ર ભાવનાથી ઉપર ઉઠીને વૈશ્વિક નાગરિકતા, ગ્લોબલ સિટીઝનશીપ, સાર્વત્રિક નૈતિકતા, પર્યાવરણીય જવાબદારી, માનવાધિકાર જેવા વિચારોનો ફેલાવો.
એટલે આ એક રીતે કાંતના વિચારોને જમીન પર ઉતારવાનો પ્રયાસ છે, પેલું હેતુઓનું સામ્રાજ્ય અને શાશ્વત શાંતિ.
હા, કરાટાની પોતે કાંતનો ઘણો પ્રભાવ સ્વીકારે છે, પણ તેઓ સ્પષ્ટ કહે છે કે આ ભવિષ્ય કંઈ ઓટોમેટિક નથી આવવાનું, એના માટે સભાન પ્રયત્નો કરવા પડશે. એ ઐતિહાસિક અનિવાર્યતા નથી, પણ નૈતિક અને રાજકીય પસંદગી છે.
પણ અહીં પેલો સવાલ પાછો આવે છે, શું આવી નાની નાની સહકારી મંડળીઓ કે થોડી ઘણી આંતરરાષ્ટ્રીય ચળવળો ખરેખર આટલી વિરાટ ગ્લોબલ સિસ્ટમ, મૂડી, રાજ્ય, રાષ્ટ્રનો સામનો કરી શકશે? આ તો થોડું વધારે પડતું આશાવાદી નથી લાગતું?
હા, આ પ્રશ્ન વાજબી છે અને ઘણા લોકો પૂછે છે. કરાટાની પોતે પણ માને છે કે આ રસ્તો સહેલો નથી, લાંબો છે. પણ એમની દલીલ એ છે કે મોડ ડીની તાકાત એના નૈતિક આકર્ષણમાં છે અને લાંબા ગાળે એની ટકવાની ક્ષમતામાં છે. શા માટે? કારણ કે મોડ બી રાજ્ય અને મોડ સી બજાર સતત સંકટો પેદા કરે છે, યુદ્ધો, આર્થિક અસમાનતા, પર્યાવરણીય વિનાશ. અને મોડ એનું જ રૂપાંતરિત સ્વરૂપ છે રાષ્ટ્ર, એ પણ ઘણીવાર સંઘર્ષ અને નફરત ફેલાવે છે.
એટલે એમનું માનવું છે કે વર્તમાન સિસ્ટમના પ્રોબ્લેમ્સ લોકોને મોડ ડી તરફ ધકેલશે.
કંઈક છે એમની આશા. એ છે કે જેમ જેમ આ ત્રિપુટીના આંતરિક વિરોધાભાસુ વધુને વધુ દેખીતા થશે, તેમ તેમ લોકો મોડ ડીના વિકલ્પો તરફ વધુ આકર્ષાશે. આ કોઈ એક ઝાટકે થતી ક્રાંતિ નથી, પણ ધીમે ધીમે પાયાના સ્તરેથી જુદા જુદા ક્ષેત્રોમાં પરિવર્તન લાવવાની લાંબી પ્રક્રિયા છે, જેને ક્યારેક ગ્રાસરૂટ ચેન્જ કહેવાય છે.
ઓકે, સમજાયો. હવે કરાટાનીના પોતાના શબ્દોમાં એમના મુખ્ય વિચારોનો સાર જોઈ લઈએ તો એમના કોટ્સ કે મુખ્ય દલીલો.
ચોક્કસ. પહેલી અને સૌથી મુખ્ય દલીલ, જે આખા પુસ્તકનો પાયો છે, વિશ્વ ઇતિહાસનું માળખું ઉત્પાદન પદ્ધતિઓથી નથી બનતું, પણ વિનિમયના ચાર મૂળભૂત પ્રકારો, પારસ્પરિકતા, લૂંટ અને પુનર્વિતરણ, કોમોડિટી વિનિમય, અને પેલો ચોથો એટલે કે મુક્ત જોડાણની સાર્વત્રિક નૈતિકતા, આ ચાર વચ્ચેની સતત ગતિશીલ આંતરક્રિયાથી રચાય છે. આ માર્ક્સથી અલગ રસ્તો ચીંધે છે.
બીજો, પેલી ત્રિપુટી વિશે. આધુનિક વિશ્વ મૂડી, રાષ્ટ્ર અને રાજ્યની બોરોમિયન ગાંઠથી બંધાયેલું છે, એટલું મજબૂત રીતે કે એકને બીજાને સંબોધ્યા વગર ઉકેલવાનો કોઈ પણ પ્રયાસ નિષ્ફળ જવા માટે જ સર્જાયેલો છે. આ સમજાવે છે કે કેમ આજની સમસ્યાઓ આટલી જ જટિલ છે.
ત્રીજો, જૂની ક્રાંતિઓ વિશે. 20મી સદીની ક્રાંતિઓ કેમ નિષ્ફળ ગઈ? કારણ કે એમણે માલિકના ઘરને તોડવા માટે માલિકના જ ઓજારો, એટલે કે રાજ્ય અને એની દમનકારી શક્તિ મૂડ બી નો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો. રાજ્ય કેન્દ્રિત સમાજવાદની આ સીધી ટીકા છે.
અને છેલ્લે, ભવિષ્ય માટે દિશા. આગળનો રસ્તો એ નથી કે આપણે આદિમ સમુદાયમાં પાછા ફરીએ, ના, પણ એ રસ્તો એ છે કે આપણે સભાનપણે, પારસ્પરિકતા અને પરસ્પર મદદના સિદ્ધાંતોને વૈશ્વિક સ્તરે, એક ઉચ્ચ સ્તરે ફરીથી સ્થાપિત કરીએ. આ કોઈ ઇતિહાસની મજબૂરી નથી, પણ આપણી નૈતિક જવાબદારી છે. આ બતાવે છે કે મોડ ડી એક એક્ટિવ એથિકલ પ્રોજેક્ટ છે.
આ વિચારો ભલે સૈદ્ધાંતિક લાગે, પણ એની પ્રેક્ટિકલ રેલેવન્સ ઘણી છે. શું લાગે છે, આજની દુનિયાને સમજવામાં આ કેવી રીતે મદદ કરી શકે?
ચોક્કસ મદદ કરે છે. જેમ કે આપણે જોઈએ છીએ કે જ્યારે પણ આર્થિક મંદી, મોડ સીનું સંકટ આવે છે, ત્યારે રાષ્ટ્રવાદ, મોડ એનું રૂપાંતરિત સ્વરૂપ કેમ જોર પકડે છે. કરાટાનીનું મોડલ સમજાવે છે કે જ્યારે બજાર અને પૈસાની સુરક્ષા ડગમગી જાય, ત્યારે લોકો રાષ્ટ્રના કાલ્પનિક સમુદાયમાં એકતા અને સલામતી શોધવા લાગે છે. રાજ્ય પણ આનો ઉપયોગ કરે છે.
હા, અને એ રાજકીય કાર્યકર્તાઓ કે ચળવળો માટે પણ એક નવી સ્ટ્રેટેજી સૂચવે છે. ખાલી સરકાર બદલવા, મોડ બી પર ફોકસ, કે ખાલી મૂડીવાદનો વિરોધ કરવા, મોડ સી પર ફોકસ, ને બદલે ત્રણે મોરચે એક સાથે કામ કરવું પડે. આર્થિક સ્તરે સહકારી મંડળીઓ, રાજકીય સ્તરે આંતરરાષ્ટ્રીય નેટવર્ક, અને સામાજિક સ્તરે વૈશ્વિક ઓળખ.
અને પેલી પૂર્વ આકૃતિક રાજનીતિની વાત પણ મહત્વની છે. એટલે કે જેવું ભવિષ્ય જોઈએ છીએ તેવા મૂલ્યો અત્યારથી જીવવાનું શરૂ કરવું. જો આપણે સહકાર અને સમાનતા ઈચ્છતા હોઈએ તો આપણા પોતાના સંગઠનોમાં, આપણા રોજિંદા જીવનમાં એનો અમલ કરવો. કોઈ ફૂડ કોઓપ ચલાવી એ ખાલી સસ્તું અનાજ મેળવવાની વાત નથી, એ મોડ ડીનો એક નાનો પ્રયોગ છે.
બરાબર. અને છેલ્લે એ આપણને પોતાની અંદર જોવામાં પણ મદદ કરે છે. આપણી જે રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી છે, રાજ્ય પ્રત્યેનો આદર છે, એ કેટલો સહજ છે અને કેટલું શીખવવામાં આવ્યો છે, કેટલી હદે એક ચોક્કસ પાવર સ્ટ્રક્ચરને ટકાવી રાખવામાં મદદ કરે છે. આ સવાલો પૂછવાથી આપણે વધુ જાગૃત નાગરિક બની શકીએ.
તો આટલી ચર્ચા પછી આ પુસ્તક વિશ્વ ઇતિહાસનું માળખું માંથી આપણે મુખ્ય શું શીખ્યા, શું કહી શકાય?
મારા મતે સૌથી મોટો પાઠ એ છે કે આપણી આધુનિક દુનિયા, જેને આપણે સહજ માની લઈએ છીએ, આ મુક્ત બજાર, આ સાર્વભૌમ રાષ્ટ્રરાજ્ય, આ રાષ્ટ્રભક્તિ, આ કંઈ આકાશમાંથી નથી ટપક્યો. આ કુદરતી નથી, શાશ્વત નથી. આ ઇતિહાસના એક ચોક્કસ તબક્કે બનેલી અને એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલી એક સિસ્ટમ છે.
અને કરાટાની આપણે આ સિસ્ટમના છુપાયેલા જોડાણોને જોવા માટે એક નવો ચશ્મો, એક નવી ભાષા આપે છે, વિનિમયના પ્રકારોની ભાષા. અને મુખ્ય સંદેશ એ છે કે જો આપણે વધુ સારો, વધુ ન્યાયી સમાજ ઇચ્છતા હોઈએ તો આપણે ખાલી સિસ્ટમના એકાદ ભાગને રિપેર કરવાથી નહીં ચાલે. આપણે આખી ત્રિપુટી, મૂડી, રાજ્ય અને રાષ્ટ્રના વિકલ્પો એકસાથે બનાવવા પડશે.
બરાબર. અને હવે શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને આપણે વિરામ લઈએ. કરાટાની જે મોડ ડીની વાત કરે છે, સ્વૈચ્છિક સહયોગ, પારસ્પરિક આદર, સાર્વત્રિક નૈતિકતા પર આધારિત દુનિયા, શું એ માત્ર એક સુંદર આદર્શ છે? એક રેગ્યુલેટિવ આઈડિયા જે આપણને સાચી દિશામાં ચાલવાની પ્રેરણા આપે, ભલે આપણે ત્યાં ક્યારે પહોંચી ન શકીએ?
કે પછી આપણા સમયના જે ભયંકર સંકટો છે, ક્લાઇમેટ ચેન્જ, વધતી જતી અસમાનતા, રાજકીય ધ્રુવીકરણ, એમાંથી બહાર નીકળવા માટે આ જ એકમાત્ર વાસ્તવિક, પ્રેક્ટિકલ રસ્તો છે, ભલે ગમે તેટલો મુશ્કેલ અને લાંબો કેમ ન લાગે?
આ પ્રશ્ન વિચારવા જેવો છે. કરાટાનીનું કામ ચોક્કસપણે આપણને આપણી રૂઢિગત માન્યતાઓ પર સવાલ ઉઠાવવા અને માનવતા માટે ખરેખર નવા ભવિષ્યની કલ્પના કરવા માટે મજબૂર કરે છે.